તારીખ 26/2/1988 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 321 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 248
માંડીને સિદ્ધ સુધીની કોઈ પણ પર્યાય શુદ્ધ દ્રષ્ટિનો વિષય નથી. બે વાત છે એમાં. એક દ્રષ્ટિ નિજ પરમાત્મ પદમાં થંભી ગઈ છે, અભેદ થઈ ગઈ છે, અને તેથી પોતાની કે પોતાની બાજુમાં રહેલી કોઈ પણ પર્યાયને એ વિષય કરતી નથી. વિષય કરતી નથી એટલે એમાં હું પણ થતું નથી, શ્રદ્ધાએ કરીને એમાં હું પણ થતું નથી, અથવા એની અસ્થિ કે નાસ્તિ સાથે, હોવાપણા સાથે કે ન હોવાપણા સાથે દ્રષ્ટિને કોઈ લેવા દેવા નથી. એક વાત તો એ સ્પષ્ટ થાય છે એમાંથી સીધે સીધી. બીજી વાત એમાંથી એ સ્પષ્ટ થાય છે કે આ જીવ અનાદિથી પર્યાય બુદ્ધિ હોવાને લીધે અનેક પ્રકારે પર્યાયમાં અહંપણું કરે છે, અનેક પ્રકારે કરે છે. પર્યાયની મુખ્યતા રહે છે, પર્યાયની પર્યાયનું જ લક્ષ્ય રહે છે, અને સુધાર બગાડનો વિષય પણ પર્યાય અંગમાં હોવાને લીધે સુધાર બગાડનો વિષય પણ પર્યાય અંગમાં હોવાને લીધે પર્યાયનું મહત્વ મર્યાદિત હોવા છતાં પણ ગુણથી અમર્યાદિતપણે એ દ્રષ્ટિનો વિષય થઈને રહી જાય છે, ત્યારે દ્રઢ દ્રષ્ટિ પ્રગટતી નથી. મિથ્યાર્થ તે ભૂલ છે, મિથ્યાર્થ છે તે ભૂલ છે. અન્યમતમાં પણ પર્યાયના દોષો ટાળવા અને પર્યાયના ગુણ પ્રગટ કરવા એવા અનેક પ્રકારની વિધાન છે, એના ઉદ્દેશ છે, એના ન્યાયો છે, એનું લોજિક છે, અને એની જ્યાં જ્યાં જેની જેટલી બુદ્ધિ પહોંચી એટલી વિચારણા પણ છે. તો પણ દ્રઢ દ્રષ્ટિનો વિષય ક્યાંય નથી. કે દ્રષ્ટિ વિષય જેને કરે છે પર્યાયના સુધાર બગાડને, એમ કહ્યું ને કે નિગોદથી માંડીને સિદ્ધ સુધીની પર્યાય, તો નિગોદને શું લેવાની જરૂર હતી? સમ્યક દર્શન તો ચોથા ગુણસ્થાનથી સાધક અવસ્થા પ્રગટ થાય છે, તો ચોથા ગુણસ્થાનથી માંડીને સિદ્ધ સુધીની કોઈ પર્યાય લેવી જોઈતી? પર્યાયની વાતો કરે છે, અવસ્થાની પણ ઘણી ઘણી વાતો કરે છે, અને એકલો બહુમત તો એકલો પર્યાય ઉપર રચાયેલો છે. એટલે પર્યાય સુધારની વાતો ધાર્મિક કોઈ પણ ધાર્મિક સંપ્રદાયનો મુખ્ય વિષય રહ્યો છે. અવસ્થાનો બગાડ સુધાર એ તમામનો વિષય રહ્યો છે. જૈન દર્શન ક્યાંથી વિશિષ્ટપણે જુદું પડે છે કે દ્રષ્ટિનો વિષય કોઈ પર્યાય નથી. નિરોધની પ્રચુર કલંકની દશા છે, છેલ્લી હદની દૂષિત દશા છે, એને પણ દ્રષ્ટિ જોતી નથી. અને સિદ્ધ પદની છેલ્લી હદની જે શુદ્ધિની દશા છે એને પણ દ્રષ્ટિ જોતી નથી. એટલે શ્રદ્ધાનું દ્રષ્ટિનું કાર્ય અને એની મર્યાદા, કાર્યક્ષેત્ર મર્યાદા કેટલી, આ વિષય એકદમ પાયાનો વિષય છે. તત્વજ્ઞાનના મૂળ પાયાનો આ વિષય હોવાથી કુંકુમ ભગવાને દંશન નિરોધનું એવું નામ આપ્યું, એને મૂળ રૂપમાં આપી ધર્મની અંદર એને મૂળનું સ્થાન આપ્યું, દંશનને મૂળનું સ્થાન આપ્યું. ઘણી ગંભીરતા છે વિષય. મને લાભ એ નથી ને મને નુકસાન એ નથી એમ કે છે, જોરદાર વાત કરે છે કે નિબોધની અવસ્થાનું નુકસાન નહીં, એમાં તો ઘણી અશાંતિ છે. અધ્યાત્મમાં તો લાભ નુકસાનનો વિષય શાંતિ અશાંતિ સાથે સંબંધ આવે છે, રૂપિયાના પાય સાથે નહીં. જગતમાં લાભ નુકસાન રૂપિયાના પાયમાં જોવાય છે અથવા માન અપમાનમાં આબરૂ કીર્તિમાં જોવાય છે, બે વિષય છે. અને એટલા માટે કોઈ આબરૂ કીર્તિ માટે પૈસા જતા પણ કરે છે, તો કોઈ આબરૂ કીર્તિ ખોઈને પણ પૈસા લે છે. એ વિષય જગતમાં ગયો. અધ્યાત્મમાં તો જેટલી અશાંતિ એટલું નુકસાન, જેટલી શાંતિ સમ્યક એટલો લાભ. સમ્યક શાંતિ તો દ્રવદ્રષ્ટિના પ્રકરણમાં એ વાતને પણ, એ વાતથી પણ પાર, એથી પર થઈને વિષય ચાલે છે. એ દ્રવદ્રષ્ટિ દ્રવદ્રષ્ટિ એમ કહે છે કે એવી શાંતિ અશાંતિનો લાભ નુકસાનની ગણતરીનો વિષય પર્યાય સુધીની મર્યાદામાં છે. એની મર્યાદા ક્યાં સુધી? કે પર્યાય સુધીની મર્યાદા. મારો જે ત્રિકાળી દ્રવ્યનો વિષય છે, દ્રષ્ટિ એમ કહે છે કે મારો જે વિષય છે ત્રિકાળી દ્રવ્ય, એમાં એની પહોંચ નથી. પર્યાયની શાંતિ અશાંતિ મારા સુધી પહોંચતી જ નથી. તેથી ન તો નિબોધ મારો વિષય છે, ન તો સિદ્ધપણું મારો વિષય છે. નિબોધપણું સિદ્ધપણું એ પર્યાયનો વિષય છે, મારો વિષય નથી. શાંતિ અશાંતિ તો કઈ મારો વિષય નથી, ગુણ દોષ તો કઈ મારો વિષય નથી. એ વાત અહીંયા જે દ્રવદ્રષ્ટિ પ્રકાશમાં કરે છે એ પૂજ્ય બેન શ્રી અહીંયા 321 નંબરના વચના ટીકાળી પરમાત્મા પદ પરમેશ્વર પદ છે, જીન પદ નિજ પદ છે, એ મારો વિષય છે. એક સમયની પર્યાય રહીત 320 ગાથાની જયસેનાચાર્યની ટીકા. એક સમયની પર્યાય રહીત બંધ ને બંધના કારણથી શૂન્ય, મોક્ષ ને મોક્ષના કારણથી શૂન્ય, અને તેના અભાવ સ્વરૂપે રહેલું જે તત્વ છે પરમ પરિણામી ભાવ સ્વરૂપ, એ દ્રષ્ટિ કહે છે કે મારો વિષય છે.
મારો અને વિષય
તો બે, એમાં એ તો કથનની અંદર એટલી વિકૃતિ ઉપજે છે, એ સિવાય બીજો ઉપાય નથી. એનો વાચાર્થ છે કેટલો અભેદ છે એ સમજાવવા માટે પણ જ્ઞાનીઓએ એવા એવા શબ્દ પ્રયોગ કર્યા છે કે દ્રષ્ટિ પ્રસરી જાય છે ત્રિકાળી દ્રવ્યમાં, દ્રષ્ટિ વ્યાપી જાય છે ત્રિકાળી દ્રવ્યમાં, અને દ્રષ્ટિ ત્રિકાળી દ્રવ્યનો એવો કબજો કરી લે છે કે કબજો કરવામાં પણ કબજો ને કબજો કરનાર ધણી એમ બે વાત રહે એમ પણ નહીં, એટલી પોતલો ખુલાસો કરે છે. તો એ તો આ વિષય જ અનુભવ પદ્ધતિથી સમજવાનું છે. શબ્દો તો મર્યાદામાં આ વાતને રજૂ કરે છે, શબ્દો કરે છે શબ્દોની મર્યાદામાં વાતને રજૂ કરે છે. વસ્તુ તો અનુભવની હોવાથી અનુભવ પદ્ધતિથી જ સમજ્યા વિના બીજો કોઈ છૂટકો આમાં નથી, બીજો કોઈ ઉપાય નથી આમાં. Yeah. બહુ મોટી વાત કરી છે. નિગોથી માંડીની સિદ્ધ સુધીની કોઈ પણ પર્યાય શુદ્ધ દ્રષ્ટિનો વિષય નથી. એટલે કે પર્યાયમાં શ્રદ્ધાએ કરીને અમુલ પણ થાય છે તેના અનેક ચિહ્ન છે, અનેક એના લક્ષણ છે. પર્યાયાશ્રિત પરિણમન, પર્યાયના આધારે થયેલું પરિણમન, પર્યાય બુદ્ધિથી થયેલું પરિણમન, પર્યાયની મુખ્યતાથી થયેલું પરિણમન, પર્યાયના લક્ષ્ય થયેલું પરિણમન, પર્યાયને અધિકાર આપીને થયેલું પરિણમન, પરિણામને અંદર રાગાદી ભાવમાં દુઃખ હોવા છતાં દુઃખ નહીં લાગતું એવું પરિણમન, એ પણ પર્યાય દ્રષ્ટિને સૂચવે છે. અને પર્યાયમાં સંતુષ્ટપણું, એવા અનેક પ્રકાર છે. એ બધા પ્રકાર પર્યાય દ્રષ્ટિને સૂચવે છે અથવા પર્યાયના એકત્વને સૂચવે છે. અને એ છે ત્યાં સુધી મિથ્યાત્વ છે, ત્યાં સુધી અનંતાનુબંધી છે, ત્યાં સુધી જન્મ મરણની ગાંઠ સાજી સારી છે, પાંગરે એવી, અને કોઈ પણ રીતે એ ગાંઠને ગાયા વિના આ જીવને નિવેડ્યો નથી. પર્યાયમાં એકત્વ રૂપ થયેલું પરિણામ કે છે, બે નથી રહેતા, એકત્વ એને કે છે. સૂક્ષ્મ પડે છે એટલે એના માટે એ વિષયને જો વધારે સૂક્ષ્મતાથી સમજવો હોય તો એ દ્રષ્ટિકોણથી દ્રવ દ્રષ્ટિ પ્રકાશનો જે ત્રીજો ભાગ છે, એ દ્રષ્ટિકોણથી દ્રવ દ્રષ્ટિ પ્રકાશનો જે ત્રીજો ભાગ છે એમાં ઘણા શબ્દ પ્રયોગ છે અને ઘણી શૈલી કરી છે એમણે. એવો એક જ ઠેકાણેથી, એવો એકમાત્ર એક જ પ્રકારનો વિષય એક જ ઠેકાણેથી આ એક જ ગ્રંથમાં મળે છે, કે જેણે બીજો વિષય હાથમાં નથી લીધો. ત્રીજો ભાગમાં પછી કોઈ કોઈ મૂળ પ્રમાણના અને સમ્ય જ્ઞાનના છે, બાકી લગભગ મોટા ભાગના બોલ દ્રવ દ્રષ્ટિના છે. કોઈ કોઈ બોલ પ્રમાણ અને સમ્ય જ્ઞાનના છે, બાકી દ્રષ્ટિ પ્રધાન દ્રષ્ટિના વિષયને સમજાવતા અનેક પડખાથી અનેક પ્રકારથી લગભગ એક બોલ છે. એ વિશે કોઈ વાર લઈશું, એ વિશે કોઈ વાર લઈશું, જરૂર લઈશું. એના માટે થોડો જુદા બે ત્રણ કલાક જોઈએ એવો વિષય છે. એ વિષય છે ત્યાંથી. અહીંયા એ વિષય આ જગ્યાએ નાખ્યો છે કે પર્યાય ને વિષય જ્યારે દ્રષ્ટિ કરતી નથી ત્યારે એકલા દ્રવ સામાન્યની કેટલી પ્રધાનતા, કેટલી મુખ્યતા અને એનો આશ્રય સંચિત છે, એ તરફ થોડું ધ્યાન ખેંચવા જેવો વિષય ઊભો થાય છે. એ છે કે સાધક દશા પણ બીજી દશા નીચેની મિથ્યાત્મની દશા તો જ્યાં દ્રવને ઓળખતી પણ નથી, દ્રવને જાણતી પણ નથી, દ્રવને જેને કાંઈ ખબર નથી કે કઈ દિશામાં પોતાનું સ્વદ્રવ પીડ્યું છે, કઈ જગ્યાએ સ્વદ્રવ પીડ્યું છે, આગળ આગળ એને તો વિષય કરવાનો પ્રશ્ન નથી. પણ સાધક દશા જ્યાં દ્રવ ઓળખાય, જ્યાં દ્રવનો અનુભવ થયો, એ સાધક દશા ખૂબ જેમાં ઓળખાય જેમાં એ દ્રષ્ટિ પરિણમી, જે દશામાં દ્રષ્ટિ પરિણમી, જે દશામાં જ્ઞાન પરિણમ્યું, દેહ જે દશામાં ચારિત્ર પરિણમ્યું, જે દશામાં આનંદ અને શાંતિનું પરિણમ ઉત્પન્ન થયું, એ અનંત ગુણવંત દશા, ગુણ અનંત પ્રત્યાજે એમાં, ગુણ અનંત કે રસ સબે અનુભવ રસ કે માહી તાતે અનુભવ સારીખો ઓર દૂસરો. એવી અનુભવની પ્રશંસા કરી છે અધ્યાત્મ ગ્રંથોમાં. તો પણ અહીંયા એમ કહે છે કે એવી સાધક દશા, એવી અનુભવ દશા, એ પણ શુદ્ધ દ્રષ્ટિનો વિષયભૂત. ભાવ નથી, પદાર્થ નથી, મૂળ સ્વભાવમાં નથી, તેથી એને પણ દ્રષ્ટિ વિષય કરતી, એ પણ બહાર છે, મૂળ સ્વભાવથી એ બહાર છે, મૂળ સ્વભાવમાં જ નથી, એનાથી શૂન્ય છે, એનાથી રહી છે અને એના અભાવ સ્વભાવે છે. કોને બોલી લેવા, અહીં સુધી તો આપણે ચાલી ગયું, થોડો વિચાર આવ્યો એટલે લીધું ફરી. હવે પછી દ્રવ દ્રષ્ટિ કરવાથી આગળ જવાય છે, શુદ્ધ પર્યાયની દ્રષ્ટિથી પણ આગળ જવાતું નથી. તો આ દ્રષ્ટિની મર્યાદામાં વાત છે. દ્રવ દ્રષ્ટિ કરવાથી આગળ વધાય છે, અથવા તો મોક્ષ માર્ગને વિશે દ્રવ દ્રષ્ટિનું દૂર ઘણું છે, તેથી દ્રવ દ્રષ્ટિથી આગળ જવાય છે એમ કહેવાય છે. અને મોક્ષ માર્ગમાં જ્ઞાન પણ દ્રવનો આશ્રય કરે છે, અને જેટલા અંશે જ્ઞાન દ્રવનો આશ્રય કરે છે તેટલા અંશમાં મોક્ષ માર્ગ છે, જેટલા અંશે જ્ઞાન પરસંયમ થાય છે, પરનો આશ્રય તો નથી કરતો કેમ કે સંયમ જ્ઞાન છે, પણ જેટલા અંશે એ પરનો વિષય કરે છે, પર સન્મુખ થાય છે, એટલા અંશે મોક્ષ માર્ગ નથી. સાધક દશાની અંદર મોક્ષ માર્ગ મર્યાદિત છે, અને મિશ્રભાવરૂપ દશા છે, બંધ અને મોક્ષ બંને પ્રકારના આંશિક પરિણામ સાધક દશાને વિશે હોય છે. તો જ્ઞાન જેટલા અંશે સ્વરૂપનો આશ્રય કરે છે એટલો તો મોક્ષ માર્ગ. જ્ઞાનને વિશે પણ સમજવો, ચારિત્ર ગુણ પુરુષાર્થ પણ જેટલે અંશે સ્વરૂપનો આશ્રય કરે છે એટલો તે ગુણના પરિણામોમાં મોક્ષ માર્ગ સમજવો, અને તે ગુણોના પરિણામ જેટલે અંશે અન્ય પદાર્થને વિશે જાય છે તેટલા અંશે ત્યાં બંધ ઉત્પન્ન થાય છે એમ કર્ણાનુયોગના દ્રષ્ટિકોણથી સમજવું. અધ્યાત્મમાં કોઈ વાર એને અત્યંત ગમન કરીને એમ કહેવામાં આવે છે કે સમ્યક દ્રષ્ટિ અબંધ છે, અથવા સમ્યક દ્રષ્ટિ મુક્ત જ છે એમ પણ કહેવામાં આવે છે. ત્યાં દ્રષ્ટિની મુખ્યતા, દ્રષ્ટિના પરિણામની મુખ્યતા વાળું કથન છે, કેમ કે દ્રષ્ટિના વિષયમાં તો આત્મા સર્વથા મુક્ત છે, દ્રષ્ટિના વિષય ભૂત આત્મામાં બંધ કેવો, અરે જેમાં મોક્ષ જ નથી એને બંધ વળી કેવો, બંધ તો એને, મોક્ષ તો એને લાગુ પડે છે કે જે બંધાવેલો હોય એને મોક્ષ લાગુ પડે છે. પરમાત્મા પ્રકાશમાં એ દૃષ્ટાંત લીધો કે કોઈ માણસ જેલમાં ગયો ન હોય, સજા કોઈ દિવસ થઈ ન હોય, એવા સજ્જન પુરુષના ઘરે જઈને અભિનંદન ન આપી શકાય કે આપણે અભિનંદન આપીએ છીએ કે આજે આપે જેલમાંથી છૂટ્યા, અથવા અમુક દિવસે જેલમાંથી છૂટ્યા એના આજે અભિનંદન દેવા આવ્યા છે એમ કહીએ તો તે એના અપમાન કરવા બરાબર છે. જે માણસ ગુનો કર્યો નથી, જેલમાં ગયો નથી, એને એમ કેમ કહેવાય કે તમે મુક્ત થયા, એનો એમાં અમને ખુશી થઈ. એમ જે દ્રવ્ય વિશે બંધ ભાવ નથી, બંધનું કારણ નથી, બંધનું પરિણામ નથી, એને મોક્ષ થયો, એની મુક્તિ થઈ, એ વાત સ્વભાવને વિશે. તો એની એની મોક્ષ માર્ગમાં પ્રધાનતા છે, અને એ પ્રધાનતા બતાવવા અર્થે, એ પ્રધાનતા દર્શાવવા અર્થે, અને દ્રવ દ્રષ્ટિનો વિષય સારી રીતે સ્પષ્ટ કરાવવા અર્થે, માલુમ પડે એ અર્થે એમ પણ કહેવામાં આવે કે સમ્યક દ્રષ્ટિ મુક્ત છે. સહી મુક્ત એવ અમૃતચંદ્રાચાર્ય એમ કહ્યું કે તે તો તો છે, અથવા તો અમે એને દેવ કહીએ છીએ, એ પણ લીધું અમને, એ પણ કળશ લીધો છે, બે કળશ લીધા છે. તો એ વાત ત્યાં કર્ણાનો યોગ લાગુ પાડવો નહીં, અને જે આ કર્ણાનો યોગ સમજાવવો હોય કે એને જેટલે અંશે બંધ પરિણામ છે એટલો બંધ છે, જેટલે અંશે સ્વરૂપ આશ્રિત પરિણામ છે એટલી મુક્ત દશા છે, સાધક દશા છે, તો ત્યાં અધ્યાત્મનો વિષય કાંઈ લાગુ પાડવાનો પ્રશ્ન હતો. અનુયોગની વાત ચાલતી હોય આગમના અનુયોગની, ત્યારે અધ્યાત્મનો વિષય એજન્ડા ઉપર નથી, અને જ્યારે એકદમ અધ્યાત્મનો વિષય ચાલતો હોય ત્યારે ચારે અનુયોગનો વિષય વચ્ચે લાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, અથવા એ વચ્ચે લાવવો તે કહેનારની જે કહેવા ધારેલી વાત એને તોડવાની વાત છે, એને શિથિલ કરવાની વાત છે. એટલે એકવાર સુગાનીજીએ ચર્ચા દરમિયાન એવી એક સૂચના કરી હતી કે પોતે અધ્યાત્મ પ્રધાનતાથી, દ્રષ્ટિ પ્રધાનતાથી કોઈ જોરથી વાત રજૂ કરે ત્યારે એમ કે સાંભળવા બેઠેલા કોઈ મુક્ષુ એનો અનર્થ ન તારવે, નિશ્ચયાભાસ પણ ન તારવે, અને બીજું કંઈ ઉલટી સુલટી ગણતરી ન કરી લઈએ, કલ્પના ન કરી લઈએ, એટલે કોઈ મુક્ષુ ચોખવટ કરે, સ્પષ્ટીકરણ કરે કે ભાઈશ્રી આમ કહેવા માગે છે, એટલે કે દ્રષ્ટિ અપેક્ષાએ આમ કહેવા માગે છે અને જ્ઞાન અપેક્ષાએ આમ પણ વાત છે. શું એકવાર એ એકવાર બે વાર ચાર વાર પાંચ વાર એવી અનેક વાર ખુલાસાવાળી વાત થવા મળી ચર્ચામાં, ત્યારે એમણે એમ કહ્યું કે અપેક્ષાઓ લગાડી લગાડીને કોઈ વાતને, વાતનું જે જોર છે, વિષયનું જે જોર છે એને ઢીલું કરવા, ઢીલું થાય એવી વાત કરે છે, અપેક્ષા લગાવીને એવી વાત કરે છે તો મને અંદરમાં ખટકે છે. શું કહ્યું? શું કરવા ખટકે છે? કે જે જોર દેવું છે, જે ત્રિકાળી દ્રવ સામાન્ય ઉપર દ્રષ્ટિથી જોર દેવું છે, પુરુષાર્થથી જોર દેવું છે, જ્ઞાનથી આશ્રય કરવો છે, આચરણથી આશ્રય, એ જોર દેવા માટે એનું જે પ્રયોજન જ્યાં ચાલે છે, એવું જ્યાં કથન ચાલે છે, ત્યાં બીજી અપેક્ષા લગાડીને એ જોરને તોડી નાખવું એ અપેક્ષાની પદ્ધતિ બરાબર નથી. એટલે અનેક જગ્યાએ એવા જોરથી જ્યારે વાત ચાલતી હોય ત્યારે બીજા ચારેયનું જ્ઞાન જ્ઞાનીઓને આચાર્યોને જ્ઞાનમાં હોવા છતાં ત્યાં ખુલાસો નથી આપતા, ત્યાં સ્પષ્ટીકરણ નથી આપતા. શાહીદ પર્યાય પણ પરદ્રવ્યમ પરભાવમ હેમ ઇતિ, તો ત્યાં પ્રવચનસારની વાત ના કરે. એ જ આચાર્ય પ્રવચનસારની અંદર એમ કે પર્યાય વિહીન દ્રવ કોઈ દિવસ હોય જ નહીં, દ્રવ ને પર્યાય તો સાથે જ રહે છે, ત્યારે દ્રવ પર્યાય છૂટા પડતા નથી, પર્યાય વિનાનું દ્રવ કોઈ દિવસ હોય નહીં. તો ત્યાં જે દ્રવ્યાનુયોગનો વિષય ચાલે છે, દ્રવ્યનું પર્યાયનો વિષય ચાલે છે, વસ્તુના બંધારણનો વિષય ચાલે છે, એ એક આગમની દ્રવ્યાનુયોગનો જુદો વિષય છે, અને એના આશ્રય કરવાના હેતુથી જોર દેવો છે એવી કોઈ બીજી વાત છે. બે વાતને સાંકળી શકાય નહીં, એક સાથે ધ્યાનમાં રાખી શકાય, પણ જ્યાં એક વાત ચાલતી હોય ત્યાં બીજી વાતને વચ્ચે ઘુસાડવાથી એનું પ્રયોજન ખલાસ થઈ જાય છે. એટલે એમણે કહ્યું કે એક વાત ચાલતી હોય ત્યાં બીજી વાતને ટાંગ લગાડવી નહીં, એ શબ્દ વાપર્યો. એક જગ્યાએ એમ કહ્યું કે બીજી અપેક્ષા લગાડીને કોઈ સ્પષ્ટ કરવા જાય છે તો મને તો ખટકે છે, આ વાત આ પદ્ધતિ બરાબર મને લાગતી નથી, એવી પણ વાત કરી છે. એટલે અહીંયા જ્ઞાનની વાત નથી લેતા, પણ ખબર છે કે જ્ઞાન પણ જેટલો આશ્રય કરે છે એટલું પ્રયોજનભૂત કાર્ય સધાય છે. પણ જ્ઞાનની અંદર બે ભાગ પડે છે, એક ભાગ સવિકલ્પ દશામાં ઉપયોગથી પરને આશ્રય કરે છે ત્યારે માત્ર લબ્ધ પરિણતિ સ્વરૂપનો આશ્રય કરે છે, પણ એ ઉપયોગ એટલો બહાર જાય છે એટલું જે ગુણની અંદર વૈભાવિક પરિણમન છે, અને એ વૈભાવિક પરિણમનને જ્ઞાની કરતા નથી, એના કરતા થતા નથી, એને કરાવતા નથી, એનું અનુમોદન પણ કરતા નથી. કર્મ કરાવવું અનુમોદના વિભાવની હોય શકે નહીં, કેમ કે દોષ છે. દોષનું કર્મ કરાવવું અનુમોદવું હોય શકે નહીં. જો એમ થાય તો દોષ દ્રષ્ટિ થઈ જાય. જો દોષની અનુમોદના પણ થાય, કરે તો અભિપ્રાયથી કરે એ તો ચોખ્ખી દોષ દ્રષ્ટિ છે, અભિપ્રાયથી કરાવે એ પણ ચોખ્ખી દોષ દ્રષ્ટિ છે. પણ કોઈ એમ કહે કે અમારો કરવો કરાવવાનો, દોષ કરવા કરાવવાનો અમારો અભિપ્રાય નથી, પણ ક્યાંક ક્યાંક બચાવ થઈ જાય છે, અનુમોદના થઈ જાય છે, ત્યાં એ ત્રણેય કુટી નવે કુટી તૂટી જાય છે. એક અનુમોદના નહીં પણ કુટી તૂટતા જ્ઞાન છે એ સ્વાશ્રય કરે છે, તો પણ આંશિકપણે કરતું હોવાથી શ્રદ્ધાના પરિણામમાં જે પૂરેપૂરું દ્રવ્યને આશ્રય કરવાનું જે પરિણામ છે એનું જોર જઈને જોઈને એમ કહેવાય છે કે મોક્ષ માર્ગને વિશે દ્રવ્ય દ્રષ્ટિ કરવાથી જ આગળ જવાય છે. દ્રવ્ય દ્રષ્ટિ આગળ જાય છે, દ્રષ્ટિના જોરે સાધક આગળ વધે છે. જ્ઞાન પુરુષાર્થ આદિ યથા એવું સંભવ જેટલું છે એટલું સમજી લેવું, પણ અહીંયા એ વાત નથી. અહીંયા દ્રષ્ટિને સમજાવવા માટે દ્રષ્ટિના જોરે સાધક આગળ વધે છે એમ કહે છે. જેટલું છે એટલું, પણ દર વખતે પરિણમે છે ને, સમયે સમયે પરિણમે છે કે નહીં? સમયે સમયે કાર્ય કરે, પૂરી થઈ ગઈ છે એટલે પછી એનું કાર્ય જ નથી એમ લેવું છે? સમયે સમયે પૂરું કાર્ય કરે છે, કર્યા જ કરે છે. જ્યારથી સમય દર્શન થયું ત્યારથી અનંત કાળ પર્યંત સિદ્ધ દશામાં કાર્ય કરે છે. કાર્યાન્વિત જ છે, સમયે સમયે કાર્યાન્વિત છે, જે પોતાનું કાર્ય ચાલુ જ રાખે છે. તો જે પોતાનું કાર્ય ચાલુ રાખે છે એની ફળશ્રુતિ શું? કે એની ફળશ્રુતિ સાધક મોક્ષ દિશામાં આગળ વધે છે. તે તો કે સિદ્ધ દશામાં એ ચાલુ રહે છે, એની ફળશ્રુતિ શું? કે એની ફળશ્રુતિ એ કે સીધા સિદ્ધ દશામાંથી એક સમયને માટે એક અંશે પણ ચીતી નથી થતી, તે એમ કાઢ્યું એમાંથી. અને એમ કેમ કાઢ્યું એ દ્રષ્ટિ સમજાય ત્યારે સમજાય છે. મૂળ દ્રષ્ટિનું સ્વરૂપ સમજાય ત્યારે સમજાય એવું છે. અને એ તો દ્રષ્ટિના પરિણમન વગર ક્યાં સુધી નજર પહોંચવું મુશ્કેલ છે. પણ ક્યાં ત્યાં સુધી કાઢ્યું અનુભવી મહાત્મા હોય એ વાત પ્રસિદ્ધ કરી કે દ્રષ્ટિનો પુટ, દીપચંદજીએ એ વાત કરી કે દ્રષ્ટિનો પુટ લાગે છે સાધક દિશામાં મોક્ષ માર્ગને વિશે દ્રષ્ટિનો પુટ લાગે છે. જેમ સહસ્ત્રપુટી અગ્રક ભસ્મ કહે છે, સહસ્ત્રપુટી તો એને હજાર વખત પૂટ આપ્યો. પૂટ આપ્યો ત્યારે શું થયું કે એની શક્તિ વધવા માંડી, પરમાણુ તેના તે હતા. નવી ઔષધિ એમાં કોઈ નાખતા નથી, કોઈ પણ જાતની બીજી ચીજ ભેળવતા નથી, તેની તે ચીજને પૂટ આપતા. એની પ્રક્રિયામાં પ્રક્રિયા થયા કરે પૂટ આપવાની અને શક્તિ વધી જાય, 1000 ગણી શક્તિ વધી જાય. વ્યક્તિ હોય એનાથી 1000 ગણી વધે, એને સહસ્ત્ર પૂટી ગયે છે. એમ સાધક દશામાં દ્રષ્ટિનો પૂટ લાગે છે પરિણમને. હું એનું એટલું બધું પરિણમનનું જોર છે કે અનંતે અનંત ગુણ ખીલવા માંડે છે. કમળની પાંખડીઓ જેમ ખીલવા માંડે, અનંત પાંખડીનું કમળવાણી જેમ ખીલવા માંડે, એમ આખો આત્મા કોળવા માંડે છે અંદરથી મોક્ષ માર્ગને. એનું કારણ તો કે દ્રષ્ટિનો પૂટ લાગે છે, અને સમયે સમયે પરિણમને દ્રષ્ટિનો પૂટ લાગે છે. તો ટોડલમાં જઈએ કાઢ્યું કે સિદ્ધાત્માઓ સિદ્ધ દશામાંથી એક સમયને માટે પણ ચિત્ત થતા નથી, અને સાદી અનંતકાળ સિદ્ધ દશામાં ટકી રહે છે એનું કારણ એમનું સમ્યક દર્શન છે. એ રીતે સમ્યક દર્શનની જે મહત્તા છે એ મહત્તા દર્શાવવા માટે પોતાના અનુભવથી એ વાતો કાઢીને પ્રસિદ્ધ કરી છે. એટલે શું છે કે ત્યાં એનો પુરુષાર્થ ઉગ્ર છે એમ કેવું છે. જોર એટલે પુરુષાર્થમાં ફેરફાર હોય છે. દ્રષ્ટિ બુદ્ધિની સરખી નિબોધ થી માંડીને આપણે સ્તોથાગમ સ્થાન થી માંડીને સિદ્ધ સુધી બીજા ગુણ ઉપર ઉપચાર છે. ખરેખર પુરુષાર્થ ત્યાં તીવ્ર ચાલે છે. એટલે તો એક વખત એ વિશે ચર્ચો હતો, આપણે રાત્રે ચર્ચા ગયો હતો કે તમામ સમ્યક દ્રષ્ટિઓને દ્રષ્ટિ એક સરખી પરિણમે છે અને દ્રષ્ટિનો વિષય પણ પરિપૂર્ણ નિજ પરમાત્મા પદ એક સરખો છે. એના જ્ઞાનમાં પણ જે આત્મતત્વ છે એ જે અનુભવગોચર થયું છે એ બધાનો અનુભવ એક સરખો છે. આમ શ્રદ્ધા અને જ્ઞાન અને એનો વિષય એક સરખો હોવા છતાં બધાનો પુરુષાર્થ એક સરખો નથી. બધાનો પુરુષાર્થ એક સરખો નથી. એટલે શું છે કે જ્યારે પુરુષાર્થ જ્યારે ઉગ્ર થાય છે ત્યારે દ્રષ્ટિના વિષયભૂત પદાર્થ ઉપરનું જોર વધે છે. વિજય ગુણનો પરિણામ તીવ્ર થાય છે ત્યારે એ વિષય દ્રષ્ટિનો સુવાંગ હોવાથી એમાં વિભાગ નહીં પડતો હોવાથી એમ કહેવાય છે કે દ્રષ્ટિનું ઘણું જોર છે. અને ખરેખર તો પુરુષાર્થનું જોર છે. દ્રષ્ટિ તો બધાને સરખી જ છે, પુરુષાર્થનું જોર ઘણું છે. દ્રષ્ટિનું જોર ઓછું વધતું હોય છે એ તો બોલવાની વ્યવહાર પદ્ધતિ છે. એક ગુણના પરિણામને બીજા ગુણ ઉપર નિમિત્ત નિમિત્ત એક સંબંધ બતાવે છે કે પુરુષાર્થ ક્યાં કામ કરે છે કે જે દ્રષ્ટિનો વિષયભૂત પદાર્થ છે ને ત્યાં કામ કરે છે. એટલે દ્રષ્ટિનું જોર કે છે. કેમ કે પુરુષાર્થ જયારે સ્વદ્રવનો આશ્રય કરે, ત્રિકાળીનો આશ્રય કરે, પરમાત્મા કરે ત્યારે જ વિરિય ગુણમાં જોર વધે છે. ત્યાં સુધી વિરિય ગુણમાં જોર આવતું નથી. જેટલું પુરુષાર્થનું પરિણામ અન્ય પદાર્થને વિશે કે રાગને બાજુ જાય છે એટલી અશક્તિ વધે છે. પરિણામમાં એટલી અશક્તિ વધે છે. કઈ ખામી નથી. પુરુષાર્થનું આનંદ વધી દ્રષ્ટિ છે. જે પૂર્ણ નિબંધન કર્યું છે એમાં ફેરફાર કરવાનો કોઈ અધિકાર સુમંદ્ર સ્વામીનો પણ નથી. ચિંતાનો તો પ્રશ્ન નથી પણ પુરુષાર્થના કાર્યક્ષેત્રની મર્યાદા પોતા પૂરતી છે. એક પરમાણુમાં પણ એનું કાર્યક્ષેત્ર નથી. એટલે એમનો પુરુષાર્થ એવો છે કે એક પરમાણુ ને ન હલાવી શકે, એક પરમાણુ ને પણ ફેરવી ન શકે કે નહીં. એ તો એમ કહે છે કે અમે આ વાણી નીકળે છે ને અને અમે નથી કરી શકતા, કરતા નથી અમને, કરી શકતા જ નથી અમે. એ અમારી અશક્તિ ગણો કે શક્તિ ગણો એ તમારા ઉપર છોડીએ છીએ, પણ અમે નથી કરી શકતા એ વસ્તુની સ્થિતિ છે, વસ્તુનું સ્વરૂપ છે. એ તો પછી એમાં ઓછા વધતા પુરુષાર્થને કાંઈ જોવાનો પ્રશ્ન રહેતો નથી. પુરુષાર્થ તો ત્યાં અનંત વીર્ય પ્રત્યયનો છે અને એ પ્રશ્ન ત્યાં લાગુ પડતો નથી પુરુષાર્થનો. એ વિષય સાવ જુદો છે. એ વિષય તો સાવ જુદો છે. એને કેમ સમ્યક પ્રકારે લેવું અને એમાં સમય પ્રકાર ન લેવાય તો કેમ સ્વચ્છ થઈ જાય, બે પડખે થઈ એ વાત જરા વિચારવા જેવી છે. વિષય અંતર થઈ જાય એટલે અત્યારે નથી લેતા. પછી ફરવા દ્રવ દ્રષ્ટિ કરવાથી આગળ જવાય છે એમ કહીને મોક્ષ માર્ગ વિશે દ્રવ્ય દ્રષ્ટિ પ્રધાનપણે કાર્ય કરી રહી છે બીજા ગુણો કરતા, અથવા પૂર્ણપણે કાર્ય કરી રહી છે બીજા ગુણોની માફક, એ કામ એનું કાર્ય વહેંચાયેલું નથી એમ બતાવવું છે. અને જગતમાં પણ કોઈ કોઈને પૂરેપૂરો વફાદાર હોય અને કોઈ અધકચરો વફાદાર હોય તો વિશ્વાસ કોના ઉપર મૂકશે? પૂરો વફાદાર એના ઉપર મૂકશે ને? હે, કે અધકચરો છે એને કામ આપશે, જવાબદારીનું કામ કોને આપશે? આ પૂરો વફાદાર છે એમ દ્રષ્ટિ છે એ દ્રવ્યની પૂરી વફાદારી કરે છે, પૂરેપૂરી વફાદારી કરે છે. હજી જ્ઞાન આચરણને પુરુષાર્થ થોડાક થોડાક બહાર જાય છે અને એનો દ્રષ્ટિ નિષેધ કરે છે, અથવા એનો આત્મા પોતે નિષેધ કરે છે એમ કહ્યું તો ચાલે. એટલે પણ દ્રવદ્રષ્ટિથી કરવાથી જ આગળ જવાય છે એમ કહેવાય. બીજાની ભલે મદદ હોય તો પણ એના પ્રમાણમાં છે, અહીંયા પૂરેપૂરી મદદ છે. એકનું સમર્પણ પૂરું છે, એકનું સમર્પણ આંશિક છે, બે વચ્ચેના સમર્પણમાં ફેર છે એમ જોઈને પણ એમ કહેવાય છે કે મોક્ષ માર્ગને વિશે દ્રવ્ય દ્રષ્ટિથી જ આગળ જવાય છે એમ કહેવાની પાછળ હેતુ છે. દ્રવ્ય દ્રષ્ટિથી જ આગળ જવાય છે, શુદ્ધ પર્યાયની દ્રષ્ટિથી પણ આગળ જવાતું નથી. જોકે જેને શુદ્ધ પર્યાય છે તેને તો શુદ્ધ પર્યાયની કે અશુદ્ધ પર્યાયની કોઈ પર્યાયની દ્રષ્ટિ હોતી જ નથી. જો શુદ્ધ પર્યાયનું હોય તો અશુદ્ધ પર્યાયની તો ચર્ચા કરવાનો પ્રશ્ન નથી, કેમ કે પર્યાયની દ્રષ્ટિ થાય એટલે પર્યાય મુંડા આ પર સમયા થઈ જાય, ત્યાં પર્યાય શુદ્ધ ન રહે. શુદ્ધ પર્યાયની દ્રષ્ટિ કરવા જાય ત્યાં પર્યાય સર્વથા અશુદ્ધતાને પામે, પર્યાયમાં શુદ્ધતા ન રહે. એટલે શુદ્ધ પર્યાયોનો મહિમા કરાય છે, કેમ કે તે અધ્યાત્મ પર્યાયો છે. સમ્યક દર્શનથી માંડીને સિદ્ધ દશા સુધીની જે જે અધૂરી કે પૂરી શુદ્ધ પર્યાયો છે, કેવળ જ્ઞાન આદિ શુદ્ધ પર્યાયો, પૂર્ણ શુદ્ધ પર્યાયો છે, તો પણ એનો મહિમા છે, એની મર્યાદા એ છે કે એ દ્રષ્ટિને એને વિષય કરવા લાયક નથી. એ મર્યાદા રાખીને અપેક્ષિત વાત કહી છે એમ સમજવું જોઈએ. હા, દ્રવ્યની જાતિની પર્યાય છે, મલિનતા રહિતની પર્યાય છે, વિપર્યાસ રહિતની પર્યાય છે, દુઃખ રહિતની પર્યાય છે, તો પણ એની મહત્તા છે. એ મહત્તા કરતા કરતા મોક્ષજીવને તો ત્યાં છેટ્યો છે કે તમે હજી જ્યાં સુધી પર્યાયની એકતા અને પર્યાય દ્રષ્ટિ રહી છે ત્યાં સુધી આ મર્યાદા બાજુ તારું લક્ષ્ય જો ન રહે તો તમે પર્યાય દ્રષ્ટિ વધારે મજબૂત થવાનું આ અધ્યાત્મ પર્યાયોની મહત્તા નુકસાન કરશે. ફરીથી અધ્યાત્મ પર્યાયોની મહિમા તો દર્શન મૂળને મંદ કરનારી છે. જો જીવને યથાર્થ પ્રકારે અધ્યાત્મ પર્યાયોનો મહિમા આવે, સમ્યક દર્શનનો મહિમા આવે, સમ્યક દ્રષ્ટિનો મહિમા આવે, મુનિનો મહિમા આવે, સર્વજ્ઞદેવનો મહિમા આવે, કેમ કે બધી અધ્યાત્મ પર્યાયો વાળા જીવો છે અને પર્યાય કોઈ વખત કોઈ દ્રવ્ય વગરની રહેતી નથી, વ્યક્તિ વગરની રહેતી નથી, એટલે પર્યાય સાથે પર્યાયવાનની પણ મહત્તા કરવામાં આવે છે, કેમ કે એટલી પર્યાય તો જુદી ક્યાંય મેળવી શકાતી નથી કે જોઈ શકાતી નથી. તો ત્યાં ત્યાં એમ કહેવામાં આવે છે કે આ પર્યાયોની મહત્તા કરવામાં તારવું, જે પર્યાયનું એકત્વ બુદ્ધિનું પરિણમન અથવા પર્યાય દ્રષ્ટિનું પરિણમન જે ચાલુ છે એને બળ ન મળે એટલી સાવધાની રાખીને મહત્તા કરજે. અથવા એ મહત્તા કરવા જતા તો એ કેવી રીતે થશે? એક કોરથી પર્યાયની જીવને મહત્તા આવે અને બીજી કોરથી એની દ્રષ્ટિ ન થાય એવી વાતને સાવધાની રાખવી, એ કેમ કરવું? થોડો સૂક્ષ્મ પ્રશ્ન થઈ જાય છે. તો કે ત્રિકાળીના દ્રવ્યના જોરમાં રહીને કરવું પછી તને દોષ નથી. શું મોટાનો આશ્રય લઈશ તો તને જોર વાંધો નથી, પણ એનો આશ્રય છોડી ત્રિકાળીનું જોર કરવા માટે એનો મહિમા છે. એ ત્રિકાળીનું નિત્યનું જોર છૂટી જાય ને એકલા અનિત્ય અંગનો જો મહિમા થાય તો તને જે દર્શનનું ઘટવાનું કારણ છે એ જ તને દર્શન ન વધવાનું કારણ થશે, બીજું કઈ નહીં થાય. લગભગ દર્શનોના પ્રકરણને વિશે આ એક પરિસ્થિતિ અનેક જગ્યાએ રહી છે. જેમ કે જે શાસ્ત્ર સત્શાસ્ત્ર તો દર્શન મૂળને તોડવાનું એક નિમિત્ત છે, કેમ કે એમાં દર્શન મૂળ કઈ રીતે તૂટે અને નિર્મૂળી મૂળ રહિત પરમાત્મા કેવો છે બે વાત એની અંદર છે સત્શાસ્ત્ર ને વિશે, એટલે દર્શનનો નાશ પામવાનું નિમિત્ત છે. પણ જો અનુચિત પ્રકારે એ શાસ્ત્રનો અધ્યયન થાય તો દર્શનનું એ વધારે ઘટાડવાને બદલે વધારે પરિસ્થિતિ ઉલટી ઉભી થાય. સુરતી ન થાય તો ઉલટી થાય. એવા અનેક સ્થાનો છે કે જ્યાં દર્શનનું ઘટવાનું યથાર્થ પ્રકારે કારણ સેવું હોય તો સેવી શકાય, અયથાર્થતા ઉભી થાય તો વધી જાય. એટલે સમજાવીને ગંભીરતાથી વિષયની ગંભીરતા સમજીને પોતાના હિત હિતની ગંભીરતા સમજીને આ વિષયની અંદર પ્રવેશ કરવા જેવો છે. અનુચિતપણે એટલે અયથાર્થપણે, જેમ કે આ જ વિષયમાં લઈએ કે અધ્યાત્મ પર્યાયો તો મહત્તા કરવા યોગ્ય છે, સમ્યક દર્શન તો મહત્તા કરવા યોગ્ય છે, પૂજા કરવા યોગ્ય છે, વંદન કરવા યોગ્ય છે, સ્તુતિ કરવા યોગ્ય છે, પ્રશંસા કરવા યોગ્ય છે, ઘણા તો એ વાત ત્રિકાળીના જોરના અર્થે છે. પોતાનું ત્રિકાળી બાજુનું જોર વધી જાય એટલા માટે એ વાત છે. એનું જોર છૂટીને માત્ર જો થાય તો એ જોખમ છે પાછું, એ જ વાતનું જોખમ એટલું જ છે પાછું. એટલે અધ્યાત્મનો અભ્યાસ કરનારા પણ કોઈ વખત અહીં માર્ગે ચાલ્યા જાય છે એનું આ કારણ છે. આવી સૂક્ષ્મતા છે એ ધ્યાનમાં નથી હોતી. કેવળ અધ્યાત્મનો અભ્યાસ કરનારા, આગળનો અભ્યાસ કરનારા જુદી છે પાછી, કારણ કે એનો તો આટલો વિશેષ પ્રયોજન નથી. એમાં તો વસ્તુ વ્યવસ્થાને જે તે અનુયોગ હોય એ અનુસારનો આગમના સિદ્ધાંતો છે. અધ્યાત્મ સિદ્ધાંતો અને અધ્યાત્મની પર્યાયમાં પણ આ વિષય થોડો ત્યાં રેડ લાઇટ મૂકવા જેવો વિષય છે. એ વિષય દ્રવદૃષ્ટિ પ્રકાશમાં વિશેષપણે લીધો છે. અહીંયા પણ થોડું એ કહેવું છે, એક વાક્ય કહીને, કે શુદ્ધ પર્યાયની દ્રષ્ટિથી પણ આગળ જવાતું નથી. શુદ્ધ પર્યાય અધ્યાત્મ પર્યાય છે, દ્રષ્ટિ વિષય નથી કરતી, જ્ઞાન વિષય કરે છે. જ્ઞાનમાં એની મહત્તાનો ગુણ ઘડેલા જણાય છે, ખ્યાલ આવે છે કે વાહ શુદ્ધિ મટી, શુદ્ધિ થઈ, આગળ વધો, પણ છતાંય તે એમાં એકત્વ થવાની વાત નથી. એટલું ગોકળાશ રાખીને, એટલી જગ્યા રાખીને પ્રશંસા થાય છે, અથવા તો ત્રિકાળીની પ્રશંસા કરવા અર્થે જે શુદ્ધ પર્યાય ત્રિકાળીની સેવા કરે છે એની પ્રશંસા કરીએ છીએ. જેમ કે કોઈ એમ કે અમે તો ગુરુદેવના દાસાનું દાસ છીએ, શું કે ગુરુદેવની ભક્તિ કરે ત્યારે કે અમે તો ગુરુદેવના દાસાનું દાસ છીએ, તો કે એના કોઈ દાસ એટલે એના સેવા કરનારા હોય એને પણ અમે તો મહત્તા આપીએ છીએ. ગુરુદેવની મહત્તા આપીએ છીએ એટલું જ નહીં, પણ ગુરુદેવની સેવા કરનારને અમે મહત્તા આપીએ છીએ. કેમ કે ગુરુદેવની મહત્તા છે એની અંદર. વેવાઈને ત્યાંથી પટ્ટાવાળો સમાચાર લઈને આવે તો એને ચા પાણીને નાસ્તો હરખો કરાવે. પટ્ટાવાળાને કાંઈ પછી ભલે ગાંજો હોય પણ પટ્ટાવાળાને કાંઈ માન નથી દેતા, એ વેવાઈને માન દે છે. તો લક્ષણ વેવાય ઉપર છે, પટ્ટાવાળા ઉપર નથી, તો યથાર્થ છે. પણ એકલું પટ્ટાવાળાનું માખણ કરીને લઈ લઈએ તો એને કાંઈ ખબર પડતી નથી, એને કાંઈ ખબર પડતી નથી. એમ દ્રવની મહત્તા, દ્રવની સેવા કરનાર જે પર્યાય છે એની મહત્તા કરવાનું કારણ દ્રવની મહત્તા કરવી છે. પણ દ્રવની મહત્તા છૂટી જાય તો કહે છે કે તું પર્યાયની મહત્તા કરે છો, તને તારું ઠેકાણું નથી એ પર્યાયની મહત્તા કરવાનું. એ અનુચિત રીતે છે, અયથાર્થ રીતે છે, એ રીતે ના કરી શકાય.
કેવોજ કાગળ લઈને પોસ્ટમેન આવ્યો છે એને નોંધી, કેવોજ કાગળ લઈને પોસ્ટમેન આવ્યો છે એને નોંધી.
નોકરી કરે છે પ્રેક્ટિકલ વાત સમજાય એવી છે કે નથી સમજાય? સુમતજી બહુ લખ્યું છે કે જે સત્પુરુષની ભક્તિ કરે છે એવા ભક્તિમાનની અમને ભક્તિ કરવાનો ભાવ થાય છે. શું કહે છે? સત્પુરુષ પ્રતિ એટલું બધું એમને લીધું છે કે જે સત્પુરુષની ભક્તિ કરે છે એવો જે ભક્તિમાન એની ભક્તિ કરવાનું અમને મન થાય છે. એ દાસાનો દાસ કયો કે એમ એક જ વાત. ખરેખર તો પ્રેક્ટિકલી તો એમ જ થાય, કેમ કે વેવાઈના પટ્ટાવાળા ને કઈ એમને જવા દેતો નથી. વેવાઈના ઓફિસના પટ્ટાવાળા ને કઈ એમને કાઢી મૂકતો નથી. આવી પછી માં પેલું તું બેસ ગમવા કહી દીધરા, ઓફિસમાં તો માણસને કહી દીધા ચા નાસ્તો બરાબર સારો. હા ફલાણા ભાઈ એવા છે એમ કે આપણે વિવાહને જ નથી, ફલાણા ભાઈ એવા છે એમ જરાક કે વિવાહ શ્રીમંત હોય વફાદાર હોય તો પછી એના પ્રમાણમાં બધું કરે. બધી પ્રયોજનમાં તો અક્કલ ચાલે છે જીવની, એના ભૂલ ખાય છે, અહીંયા ભૂલ ખાય છે તો એનું નુકસાન થાય છે. ભૂલ કરે એટલું નુકસાન થાય તો સીધી વાત છે. જ્ઞાનને ન પકડે તો એનું એનું સ્વરૂપ કેવી રીતે ઓળખશે? જો જ્ઞાનીના જ્ઞાનને ન ઓળખે તો જ્ઞાનીનું સ્વરૂપ કેવી રીતે સમજાણો? એ તો ઓળખસંજ્ઞા એ જ્ઞાની માન્યા છે. એને ઓળખસંજ્ઞા માનવાથી તો કાંઈ એને જે લાભ થવો જોઈએ તો ન થાય. સાચી ભક્તિ આવે પૂરી, સાચી નથી હજી, ઓગે ઓગે છે. સાચી ભક્તિની જરૂર છે, ઓળખીને ભક્તિ થવાની જરૂર છે તો એની એવી ભક્તિ આવશે, એનો રસ જ બીજો આવશે. ઓળખ સંજ્ઞામાં બીજો રસ આવે છે અને ઓળખીને બીજો રસ આવે છે, બે વચ્ચે રસ ફરી જાય છે, આખો રસની જાત ફરી જાય છે, એટલે એનો લાભ પણ જુદો છે. ચોખવટ કરી છે કે શુદ્ધ પર્યાયની દ્રષ્ટિથી પણ આગળ જવાતું નથી, દ્રવ દ્રષ્ટિના માત્ર શુદ્ધ અખંડ દ્રવ સામાનનો જ સ્વીકાર હોય છે. કેવળ જ્ઞાન પર્યાયને પણ દ્રવ દ્રષ્ટિ સ્વીકારતી નથી. કેવળ જ્ઞાન હોય છે એને કે ન હોય એને તો પ્રશ્ન નથી, પણ જેને કેવળ જ્ઞાન હોય છે એની દ્રવ દ્રષ્ટિ કેવળ જ્ઞાનને સ્વીકારતી આવું કામ દ્રવ દ્રષ્ટિનું છે. એને ઓળખાણ આપે છે, કાર્ય પદ્ધતિ સમજાવે છે અને શા માટે એની મહત્તા વિશેષ છે એ પણ એમાંથી નીકળે છે. અને દ્રવનો કેટલો કેવા પ્રકારે કેટલો કેવો કેવડો આશરે અવાયોગ્ય છે એ પણ આમાંથી નીકળે છે, સ્પષ્ટ થાય છે. દ્રષ્ટિ જે જ્ઞાની ને ઉત્પન્ન થઈ છે એ જ્ઞાની ની વાત, દ્રષ્ટિ સાથે જ્ઞાન કામ કરે છે એમ સાથે લઈને થોડી વિશેષ ખુલાસા વાળી વાત કરે છે. જ્ઞાન દિશાને સમજાવતા જ્ઞાનીની દ્રષ્ટિ અખંડ ચૈતન્યમાં ભેદ પાડતી નથી. જ્ઞાનીની દ્રષ્ટિ પોતાના અખંડ ચૈતન્ય સ્વરૂપમાં ભેદ પાડતી નથી, અથવા એમાં ગુણભેદ અને ધર્મભેદ હોવા છતાં એ દ્રષ્ટિને વિષયગત થતા નથી, દ્રષ્ટિનું એ કામ નથી. જામનગરમાં ઊંચામાં ઊંચો હું મોતીચૂરના લાડુ બનાવે છે, એ ખાતા ખાતા એમાં કેટલું ઘી નાખ્યું છે, કેટલું કેસર નાખ્યું છે, ને કેટલી બદામ નાખી છે, એનો વિચાર કરે. જો આનંદ લેવો હોય તો એનો વિચાર ના કરે. હીરાનો 10 લાખ નો હાર પહેર્યો હોય, અત્યારે 10,000 ની કિંમત નથી, હીરાનો 10 લાખ નો હાર ગળામાં પહેર્યો હોય તો એ હીરાને કેવા પહેલ પાડ્યા છે ને વિચાર કરવા રોકાય તો પહેરવાનો આનંદ ન મળે. પહેરવાનો આનંદ એનો લૂંટાઈ જાય. આનંદ કરવા વાળો વિચાર કરતો નથી, એનો ને એનો લાંબો વિચાર કરતો નથી, અને જે એનો લાંબો વિચાર માં પડે છે એને આનંદ ઉત્પન્ન થતો નથી. એવી એક સ્થિતિ દ્રષ્ટિની પણ છે કે દ્રષ્ટિ છે એ અંદરમાં ભેદ હોવા છતાં એ કામ જ્ઞાનને સોંપ્યું, આત્માએ એ કામ જ્ઞાનને સોંપ્યું છે કે જ્ઞાન એવા વિચાર કરવા હોય તો કરે, તો પણ એ વિચારને અમારું અનુમોદન નથી. ભેદ વિચારને અમારું અનુમોદન નથી. એ ભેદ વિચાર એની કિંમત વધુ સમજાવવા માટે છે, પણ કિંમત સમજાવી ગયા પછી એ ભેદ વિચારની જ્ઞાનને પણ જરૂર રહેતી નથી, જ્ઞાન ત્યાં વિચાર કરતું બંધ થઈ જાય છે. એટલે મોક્ષ માર્ગની અંદર બે વાત લીધી છે, નય ચક્રની અંદર રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં 266 નંબર ગાથાનું ઉદાહરણ કર્યું છે ટોડરમલજીએ, કે મુક્તિ માર્ગથી પ્રથમ તો આત્માને ઓળખવામાં આવે છે, નિર્ણય કરવામાં આવે છે ત્યાં યુક્તિ માર્ગ છે. યુક્તિ માર્ગ એટલે એમાં શું શું ભેદ પ્રભેદ છે તે, પણ અનુભવ કાળે કાંઈ નથી, કેમ કે ત્યાં તો પ્રત્યક્ષ આત્મા છે, એનો અનુભવ છે, ત્યાં ત્યાં યુક્તિ માર્ગની જરૂર નથી. તો એ વાત એમણે નય ચક્રમાં એ બે પદ્ધતિ લઈ લીધી ને, પહેલા જ્ઞાનથી ઉપડે છે ને પછી દ્રષ્ટિથી આગળ વધે છે, ઉપડે છે જ્ઞાનથી ને દ્રષ્ટિથી આગળ વધે છે. તો જ્ઞાનમાં એ બધું ઓળખવા માટે બધું ચાલે છે, કેમ કે એ જ્ઞાનનો અધિકાર છે, એ જ્ઞાનનું ગુણભૂત કાર્ય છે, પ્રયોજનભૂત કાર્ય છે કે વસ્તુને ઓળખવી, વસ્તુને નક્કી કરવી, વસ્તુનું મૂલ્યાંકન કરવું, એ જ્ઞાનનું કાર્ય છે. પછી વસ્તુનો ભોગવટો કરવો, એમાં દર્શન, જ્ઞાન, આનંદ વગેરે અભેદ થઈને એવી રીતે વસ્તુને ભોગવે છે એની અંદર કોઈ ગુણભેદ ઉત્પન્ન ન થાય. ઉત્પન્ન થાય તો રંગમાં ભંગ પડે, તો એને ખરેખરો રંગ પરિણમનને ચડતો નથી, એ બહુ સ્વાભાવિક છે. ત્યાં સમજી છે, જ્ઞાન ત્યાં વિચાર કરતું બંધ થાય છે, ભેદ પાડતું બંધ થઈ જાય છે. પેલા તો ઓળખે છે, ત્યારે ઓળખવામાં જ્ઞાન કામ કરે છે. નિર્ણય કાળે એને અન્વેષણ કાળ કીધો છે, નિર્ણય કાળ ને અન્વેષણ કાળ. આચાર્ય માઇલ ધવલ નો ગ્રંથ છે, બહુ સુંદર ગ્રંથ છે, નય ચક્ર મુટુ. તો એને અન્વેષણ કાળ કીધો, કે તચ્ચ અન્વેષણ કાળે, તત્વના અન્વેષણ કાળમાં મુક્તિ મગ્ગેના યુક્તિ માર્ગથી જોવામાં આવે છે તત્વને. આરાહણ સમયે એનું આરાધન કરવું છે, આરોહણ કરવું છે, એની આરાધના કરવી છે, નો આરાહણ સમયે. એ પ્રકાર આરાધન સમય નથી હોતો, કેમ કે પછકો અણવો જમવા, ત્યાં પ્રત્યક્ષ આત્મા છે, એ આત્મા પ્રત્યક્ષ થઈ ગયો પછી ત્યાં એ પ્રકાર ઉત્પન્ન થતો નથી. અન્વેષણ કાળની વાત જુદી છે, આરાધન કાળની વાત જુદી છે. આ બે તબક્કાને જેમ છે એમ ન સમજે તો જ્ઞાન દર્શનનો ગોટો એને કોઈ બી રીતે નહીં. શ્રદ્ધા આમ ને જ્ઞાન, શ્રદ્ધા આમ કરે ને જ્ઞાન આમ કામ કરે, શ્રદ્ધા આવી રીતે કામ કરે ને જ્ઞાન આવી રીતે કામ કરે. અહીં કહેશે કે જ્ઞાન ભેદ પાડશે, સાથેનું જ્ઞાન વિવેક કરે છે કે આ ચૈતન્યના ભાવો છે અને આ પર છે, દ્રષ્ટિ નહીં. દ્રષ્ટિ એનો વિવેક ન કરે અને જ્ઞાન વિવેક કરે તો દ્રષ્ટિ અવિવેકી છે કે નહીં? દ્રષ્ટિને પરમ વિવેક વર્તે છે. દ્રષ્ટિ પહેલા આખી પરને ચોંટી હતી, એ ઉખડીને આખી સ્વને ચોંટી, એને પરમ વિવેક કરી લીધો છે. હજી જ્ઞાન પર બાજુ જાય છે તો વિવેક કરે છે કે આ પર છે, એમ વિવેક કરી લે છે સમ્ય જ્ઞાન. તો કે છે પણ એ વિવેક કરવા એટલું હું કરવા પર બાજુ જાય છે, શું ભાઈ હું ફળબાજી જોઉં છું પણ ફળમાં વિવેક કરીને જાઉં છું. તો કે પણ એટલી જરૂર નથી, એકલો સ્વબાજુ આવી જાને એમ કહે છે. શું દ્રષ્ટિ એમ કે છે એકલો સ્વબાજુ આવી જાને જ્ઞાનને કહે છે. વાત તો ઠીક છે તારી, તારી વાતને અમે અનુસરવા માંગીએ છીએ, પણ હજી એટલી કચાશ છે. પણ છતાં વિવેક રાખ્યો છે એટલે બીજું મોટું નુકસાન નહીં થાય. બાકી જેટલું પરસન્મુખ જેવાય છે એટલું તો નુકસાન છે છે ને, એમાં તો કાંઈ બચાવ કરવાનો વિષય રહેતો નથી. વિવેકને બહાને પણ બચાવ કરવાનો વિષય નથી. વિભાવ છે તે વિભાવ છે, અને સ્વભાવ છે તે સ્વભાવ છે. વિભાવમાં સ્વભાવ નથી, સ્વભાવમાં વિભાવ નથી. એટલી વાત તો ચોખ્ખે ચોખ્ખી હોવી જોઈએ. ગુણમાં દોષ નથી, દોષમાં ગુણ નથી, લાભમાં નુકસાન નથી, નુકસાનમાં કદી લાભ નથી. એ ચોખ્ખું હોવું જોઈએ. જ્ઞાનની દ્રષ્ટિ સમય થઈ ગયો છે.